તારીખ 18-10-1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 204 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 161
આત્મા તો અનંત શક્તિઓનો કુંજ છે. અનંત શક્તિઓ સંખ્યાથી છે અને એવા સંખ્યાના શક્તિઓના અનેક ભેદ છે, તો પણ અભેદ એક પિંડ સ્વરૂપે છે. 63-204 અનંત શક્તિઓથી તો પણ અભેદ એક અથવા નિર્ભેદ એક નિર્વિકલ્પ તત્વ છે, વસ્તુ નિર્વિકલ્પ છે એવું લક્ષમાં આવવું જોઈએ. શબ્દોથી કહેવા ધારેલો વિષય છે, તે શબ્દ અનુસાર નથી. અનંત શક્તિઓ તો અનંત ભેદ થયા, પણ એમ કહેવા ધારતા નથી. પિંડ છે એમાંથી નીકળે છે, પિંડ છે એટલે એક વસ્તુ છે જેની અનંત શક્તિઓ છે. અભેદ એક વસ્તુ છે કે જેની અનંત શક્તિઓ છે અથવા વિભિન્ન શક્તિઓ છે. પ્રયોજન ઓળખવા પૂરતું કોઈ એક ભેદોનું છે, કેટલાક ભેદોનું છે એ પણ મર્યાદિત, ઓળખવા પૂરતું મર્યાદિત છે. બાકી જાણવાનો વિષય છે, ભેદો છે એ જાણવાનો વિષય છે, અભેદ છે તે અવલંબવાનો વિષય છે, આદરવાનો વિષય છે.
બરાબર,
ભેદો છે તે અવલંબન કરવાનો કે આદરવાનો વિષય. આત્મામાં દ્રષ્ટિ સ્થાપવાથી એવા અનંત શક્તિઓના પિંડ સ્વરૂપ અભેદ આત્મામાં દ્રષ્ટિ સ્થાપવાથી એમ અંદરથી જ ઘણી વિભૂતિ પ્રગટે છે. આત્મામાં રહેલી ગુણની વિભૂતિ, ગુણની સંપત્તિ પ્રગટ થાય છે. આત્મામાં દ્રષ્ટિ સ્થાપવાથી પહેલું કાર્ય લીધું, પછી દ્રષ્ટિ અનુસાર તે જ સમયે જ્ઞાનનું પરિણમન થશે, જ્ઞાન સ્થિર થવાથી તે જ સમયે ચારિત્રનું પરિણમન થશે, એમ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર લઈ લેવા. પણ દ્રષ્ટિની મુખ્યતાથી વાત કરી છે કે અભેદ આત્મામાં દ્રષ્ટિ સ્થાપવાથી અંદરથી ઘણી જ વિભૂતિઓ પ્રગટ થશે, અથવા સર્વગુણો છે આત્માના, અનંતે અનંત સર્વગુણો છે એ શુદ્ધપણે પરિણમવા લાગશે. આ એક ચૈતન્યનો ચમત્કાર છે. શુદ્ધાત્મામાં, અભેદાત્મામાં, નિરાત્માના મૂળ સ્વરૂપમાં અહંપણું શ્રદ્ધાએ થતા, દ્રષ્ટિએ થતા અનંત ગુણોનો વૈભવ પ્રગટ થાય છે, અથવા સાક્ષાત શુદ્ધાત્મા અનુભવ ગોચર થતા અવસ્થામાં પણ સાધારણપણે આત્મવૈભવ પ્રગટ થાય છે. જે સ્થિતિ ઉત્પન્ન થાય છે એ સ્થિતિ ખરેખર વચનો ગોચર હોવાથી એને મર્યાદિત શબ્દોમાં કહીને અટકી જવું પડે, કથનમાં ત્યાંથી અટકવાનું થાય છે, આગળ જવાતું
નથી.
પણ એ ચમત્કારિક દશા છે, ચૈતન્યની જે સ્વાનુભવની દશા ચમત્કારિક દશા હોવાથી એને અનુભવ રસાયણ પણ કહેવામાં આવે છે. અનાદિથી સંસાર અવસ્થામાં રાગમાં વિભાવમાં તન્મયપણે પરિણમતો જીવ અને પોતાને સંસારી છે એમ અનુભવતો જીવ, એ જીવનું પરિણમન અથવા ભવન અહીંથી ફરી જાય છે. પરિણમન ફરી જાય છે એમ કહો કે એનું ભવન ફરી જાય છે. લોકોક્તિમાં કોઈ માણસ પાગલ થાય ત્યારે એમ કહેવાય છે કે એનું ભવન ફરી ગયું છે, એમ કહેવાય છે. અહીંયા અલૌકિક દશા પ્રગટે છે. કેવી કેવી અલૌકિક દશા પ્રગટે છે એ કહેવું મુશ્કેલ છે. એટલે એટલા ટૂંકા શબ્દોમાં કહીને અટકવું પડે છે કે અંદરથી જ ઘણી વિભૂતિ પ્રગટે છે, એમ કહેવાય છે. ઘણી વિભૂતિ પ્રગટે છે, એક બે વિભૂતિ પ્રગટે છે એમ નહીં, પણ ઘણી વિભૂતિ પ્રગટે છે. આખા વિશ્વની ઉપર તરતો એમ કીધું છે. 144 ગાથામાં અર્થ કર્યો છે. આખા વિશ્વની બહુ મહિમાથી વાત કરી છે. પક્ષાંતિ ક્રાંતિથી જે અનુભવ કર્યો ત્યાં ભલે પ્રથમ અનુભવ છે તો પણ આચાર્ય મહારાજ મહિમા બહુ કરે છે, ઘણા શબ્દોથી મહિમા કરે છે. અત્યંત વિકલ્પ રહિત થઈને ક્યાંથી ગયું છે? તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા આત્મરસ ચૈતન્ય રસથી પ્રગટ થતો ભાવ છે. એકદમ અમૃતનું પૂર ઉછળે છે અંદરથી, આનંદ અમૃતનું પૂર ઉછળે છે, જેમ નદીમાં ઘોડાપૂર આવે છે અને જળબંબાકાર, એક સેકન્ડમાં જળબંબાકાર કાંકરા ઉડતા હોય એમાંથી પાણી હિલોવા દેતો થઈ જાય, બે કાંઠે પૂરા એક બે માથુડાનો દળ ચાલ્યો આવતો હોય ઉપરથી પૂર આવે જાય. એ મંદર પાતાળ ફૂટ્યું એ અંદરથી અનંત ગુણોનો સ્ત્રોત ઉભો થાય છે. કહે છે કે તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા આદિ મધ્ય અંતરહિત, આદિ મધ્ય અંતનો જેમાં ભેદ નથી, કેમ કે આત્મા તો અનાદિ અનંત છે, મધ્ય શું કાઢવું એ વિકલ્પ નથી. આદિ મધ્ય અંતનો જ્ઞાન વિકલ્પ નથી. અનાકુળ આકુળતા જેમાં ખલાસ થઈ ગઈ છે, સૂક્ષ્મ વિકલ્પની આકુળતા પણ જ્ઞાન નથી. અંતરજલ બહિર્જલ સૂક્ષ્મમાં સૂક્ષ્મ, હું આત્મા છું, શુદ્ધ છું, પૂર્ણ છું, કોઈ વિકલ્પ નથી, એનો પણ વિકલ્પ નથી. અનાકુળ કેવળ એક, માત્ર એક, આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય, આખા વિશ્વથી જુદો પડી ગયો. પહેલા વિશ્વના વિભિન્ન પદાર્થો જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા પર પ્રવેશ ભાવ થઈ જતો હતો, હવે તરતો ઉપર તરતો થઈ ગયો. આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અખંડ પ્રતિભાસમય જેમાં કઈ ખંડ નથી, ભેદ નથી, એવું ચૈતન્યના તેજનો જેમ તેજનો કોઈ અંબાર છે, સૂર્ય છે, એવો આત્મા છે એ ચૈતન્ય તેજનો, પ્રગટ પ્રતિભાસમય છે, અખંડ પ્રતિભાસમય છે, અનંત છે, જેનું તળિયું અંત છેડો હાથમાં આવતો કેવો સ્વભાવ છે, કેટલો સ્વભાવ છે, જેને કોઈ અંત નથી એવો જેનો, જેને કોઈ હદ નથી એવો જેનો બેહદ સ્વભાવ છે, જે સ્વભાવને કોઈ સીમા નથી એવો અનંત વિજ્ઞાન ઘન જ્ઞાનનો ઘનિષ્ઠ દળ છે, જ્ઞાનનો અનંત ઘનિષ્ઠ દળ છે એવા પરમાત્મા રૂપ સમયસારને, એ પરમાત્મ પદ છે, નિજ પરમાત્મ પદ છે, એ સમયસાર સ્વરૂપ છે, એને જ્યારે આત્મા અનુભવે છે, એને પોતે જ અનુભવે છે, તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે, અર્થાત સમ્યકપણે શ્રદ્ધાય છે, તેથી તે જ સમ્યક દર્શન અને તે જ સમ્યક જ્ઞાન કહેવામાં
આવે.
નિર્વિકલ્પ દર્શન ભગવાન અમૃતચંદ્રાચાર્યના શબ્દોમાં વર્ણન છે. જોકે દ્રવતો સ્વભાવથી જ નિર્લેપ છે, પણ સ્વદ્રવ્યાકારે સ્વાકાર ભાવે, સ્વાકાર ભાવે થઈ રહી પર્યાય એ પણ નિર્લેપ થઈ જાય છે. પ્રથમ દશાનું આટલું વર્ણન કર્યું છે, જ્યાં મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન તત્વને આત્મ સન્મુખ કર્યો, અંતર્મુખ કર્યો અને અત્યંત વિકલ્પ રહિત થયો, જરા પણ વિકલ્પ ધ્યાન નથી. રાજમલજી લખે છે કે વિકલ્પ જેનું નામ છે એવો કોઈ પણ વિકલ્પ ત્યાં બાકી રહે કે ન રહે, કે વિકલ્પ એનું નામ છે એવું કોઈ પણ ભાવ બાકી રહે છેદ થઈ જાય.
બરોબર,
વિકલ્પ નો છેદ થઈને નિર્વિકલ્પ દશાંત જે છે. આત્મામાં દ્રષ્ટિ સ્થાપવાથી દ્રષ્ટિ થતા નિર્વિકલ્પ થવાય છે. અંદરથી ઘણી વિભૂતિ પ્રગટે છે, ચૈતન્ય ઘણી વિભૂતિઓ પ્રગટે છે. કેટલીય વિભૂતિઓ પ્રગટે છે, ચમત્કારિક વિભૂતિઓ પ્રગટે છે. વચનો ગોચર એવી ચમત્કારિક વિભૂતિઓ પ્રગટે છે. અનંત દિવ્ય શક્તિઓનો સ્રોત શરૂ થાય છે અને જાણે કે આખો આત્મા બદલાઈ ગયો એમ કહેવામાં આવે છે. એ પણ રાજમલજી બીજા શબ્દોમાં છે કે દ્રવ શુદ્ધત્વ રૂપ પરિણામમાં લાગ્યો થયો. કિંચિત રાગાદિ વિભાવને મલિનતા રહ્યા છે, પૂર્ણ વિતરાગતા નથી થઈ, અલ્પ રહ્યા છે, તો પણ તેનો બંધ નથી, કેમ કે દ્રવ્ય જ શુદ્ધત્વ રૂપે પરિણમવાણ લાગ્યું છે. એવા શુદ્ધ છે દ્રવ, આખું દ્રવ્ય શુદ્ધત્વ શુદ્ધપણે પરિણમવા લાગ્યું છે. એવું એક પરિણમનની અંદર વલણ ઊભું થઈ ગયું, સાદી અનંત કાળ એ વલણ ફરતું નથી.
વિભૂતિ એટલે શું?
વિભૂતિ એટલે આપણે નથી કહેતા કે ભાઈ ગાંધીજી વિશ્વની વિભૂતિ હતા, શું કહે છે, વિભૂતિ એટલે આમ તો વૈભવનું પરિણમન રૂપ દર્શાતી વિભૂતિ, ગુણ વૈભવના પરિણમન રૂપ દશાને વિભૂતિ કહેવામાં આવે છે. ગુણ વૈભવ ના પરિણમન રૂપ દશાને વિભૂતિ કહે છે. છેલ્લો આવે છે ઇકારાંત સ્ત્રીલિંગ જેને કહેવામાં આવે છે વ્યાકરણમાં, ઇકારાંત તોથી ભક્તિ પરિણતિ વિભૂતિ ચાલતી દિશા ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન પરિણમતો ભાવ બતાવવો છે, ચાલુ વર્તમાનમાં પરિણમતો ભાવ બતાવવો છે. ત્યારે સંસ્કૃતમાં ગુજરાતીમાં ગુજરાતી ઉપર સંસ્કૃત ઉપરથી ગુજરાતી ઉતરી આવેલી ભાષા છે એમાં શબ્દ પ્રયોગ થાય છે. જ્ઞાનને ચાલતી પરિણતિમાં જ્ઞપ્તિ કહે છે, પરિણામના ચાલતા તાલને પરિણતિ કહે છે, વૈભવ પરિણામને વિભૂતિ કહે છે. એવા ઘણા શબ્દો છે, જાતનો સંગ્રહ કરતા હોય તો સંખ્યાબંધ ગોતી કાઢે, પણ એવા ઘણા શબ્દો અનેક શબ્દોથી ચાલુ વર્તમાન ક્રિયા સમજાવવામાં આવે.
વૈભવ પ્રત્યો
અનુભવ સાક્ષાત અનુભવ ગોચર
થયો
અંદર હતો એ બહાર આવ્યો. અંદર માં જે હતો એ પ્રગટ થયો, બહાર થી કઈ આવતું
નથી.
તો એની હયાતી સ્વીકારી શ્રદ્ધાએ, શ્રદ્ધાએ જ્ઞાને એની હયાતી સ્વીકારી, બસ સાચો સ્વીકાર, બીજું કોઈ કારણ નથી આ પ્રગટ થવાનું. શ્રદ્ધા જ્ઞાનનો સાચો સ્વીકાર તે જ આને પ્રગટ થવાનું કારણ છે, બીજું કોઈ આમાં કારણ નથી. બાકી બધા બાહ્ય સાધનો છે, એ બધા સાધનો કહેવા માત્ર છે, ઉચ્ચારણથી કહેવાય છે. કોને કે જેને પ્રગટ થાય છે એને, બીજાને તો બાહ્ય સાધનનો ઉપચાર લાગુ પડતો
નથી.
સાધન બાર અનંત કયો તદપી કછો હાથ હજુ ન પડ્યો. એવા સાધન અનંતવાર કરવા છતાં એ તત્વ હાથમાં નથી આવ્યું, એનો અર્થ શું કે ખરેખર સાધન નહોતા. જો સાધન હોત તો કિંચિત તો કાર્ય થવું જોઈતું હતું, પણ કિંચિત માત્ર કામ નથી થયું. એક વાર થઈ કોઈ અંશે કાર્ય થાય તો, બે વાર થઈ બીજા અંશે કાર્ય થાય, અનંત વાર થાય તો અનંત અંશે કાર્ય થાય, પણ એક અંશ પણ કાર્ય થયું નથી. અનંત કાળમાં આ જીવે જેટલી બધી વાતો લખી છે એ બધી લઈ લીધી છે, એમાં શાસ્ત્ર જ્ઞાન અને બહારના બાહ્ય ચારિત્રને મન કશાયની બુદ્ધિ ક્રિયાઓ લઈ લીધી છે, કોઈ ચીજ બાકી રાખી નથી. શાસ્ત્ર ને કે ન ધારી એ મત મંડન ખંડન બોધ ક્રિયા બધું ત્યાં સુધીનું બધા નયનું ધારણ કર્યું. નયની ધારણાથી કે આ નહીં થયા આમ, આ નહીં થયા આમ, આ નહીં થયા આમ, એ જ્ઞાન ખરેખર એને કામમાં આવ્યું નથી. અહીંયા તો સીધી વાત છે કે આત્મા જે અનંત શક્તિનું દળ છે એમાં દ્રષ્ટિ સ્થાપીને અંદરથી અનંત વૈભવ પ્રગટશે, અથવા દ્રષ્ટિમાં અનંત શક્તિ સંપન્ન આત્માનો સ્વીકાર કરી લે અંદરથી વૈભવ પ્રગટશે. ગુણોને શુદ્ધપણે વ્યક્ત થવાનું પ્રગટ થવાનું આ એકમાત્ર કારણ છે, અથવા આ એકમાત્ર પ્રયોગ અને પ્રક્રિયા છે. આ સિવાય જગતમાં ત્રણ કાળ ત્રણ લોકમાં બીજું કોઈ કારણ સાધન થતું નથી. ઉપયોગને સૂક્ષ્મ કરીને કેવી રીતે, ઉપયોગને સૂક્ષ્મ કરી અંદર જવાથી ઘણી સ્વભાવભૂત રીતે સિદ્ધિઓ પ્રગટે છે. જ્ઞાનથી વાત લીધી, દ્રષ્ટિ સ્થાપવાની વાત કરી, પણ સાધન જ્ઞાન છે અને જ્ઞાન સન્મુખ થાય છે ત્યાં દ્રષ્ટિ પણ પલટાઈ જાય છે. ઉપયોગને સૂક્ષ્મ કરીને બે સમકાળે કામ કરે છે. જ્ઞાનથી કામ કરે છે ત્યાં દ્રષ્ટિનો નિષેધ નથી, દ્રષ્ટિથી કામ થાય છે ત્યાં જ્ઞાનનો નિષેધ નથી, પણ બંનેનો એકબીજાને સાથ છે. બંનેનો એકબીજાને સાથ છે. બંને ગુણો એકબીજાના પૂરક તત્વ ભાવે, પૂરક ભાવે પરિણમે છે, પૂરક તત્વ થઈને રહે છે, પરિણમે છે, વિરોધ કરતા નથી. ઉપયોગને સૂક્ષ્મ કરી અંદર જવાથી ઘણી સ્વભાવભૂત રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટે છે. આ વિભૂતિનો બીજો અર્થ કર્યો, ગુણ વૈભવ ને રિદ્ધિ સિદ્ધિ કીધી. અહીંયા આ બારમા જે નવ નિધિને સિદ્ધિ કહેવાય છે, એની આ સિદ્ધિને નવ નિધિ કહેવાય છે એ વાત નથી. એ બધી પૂજગળાત્મક છે. બારમાં જે અનેક પ્રકારના સાધનો પ્રગટ થાય છે ને, ચક્રવર્તીને ચૌદ રત્ન પ્રગટ થાય છે, બધી એની રિદ્ધિ સિદ્ધિ છે. ચક્રને અર્ધ ચક્રીને એ બધી એની રિદ્ધિ સિદ્ધિ છે. એ બધી રિદ્ધિ સિદ્ધિ આત્માને લેશ માત્ર સુખ શાંતિનું કારણ
નથી.
જેટલો ઉપયોગ જાય એટલો દુઃખનું કા નિમિત્ત છે, દુઃખનું કારણ છે. કેમ કે ચક્રવર્તી તો સમ્યક દ્રષ્ટિ હોય અને મિથ્યા દ્રષ્ટિ હોય. મિથ્યા દ્રષ્ટિને તો નરકનું કારણ થઈ જાય છે. અવલંબન આખે આખો એમાં અર્પાય છે. સમ્યક દ્રષ્ટિ ભિન્ન રહે છે અને ઉપયોગ જાય છે તો એને દુઃખ ભાવ જાણે છે, એમાં એને રિદ્ધિ સિદ્ધિમાં સુખ દેખાતો
નથી. બરાબર
આમ છે. મનુષ્ય ગતિ ને છેલ્લી હદના પુણ્ય છે. મિથ્યા દ્રષ્ટિને જે પુણ્ય હોય છે એવું સમ્યક દ્રષ્ટિના પુણ્યથી ઊંચી કોટી ના હોય છે, પણ મિથ્યા દ્રષ્ટિને જે પુણ્ય હોય એ છેલ્લી હદના પુણ્ય છે. મનુષ્ય મનુષ્ય લોકનો ઇન્દ્ર કહેવાય છે. 100 ઇન્દ્રો જે ભગવાનના સમોસરણમાં છે એમાં એક ચક્રવર્તી છે,
ઇન્દ્ર છે,
ઇન્દ્ર છે, મનુષ્ય ઇન્દ્ર, નરેન્દ્ર જેને કહેવામાં આવે છે. મનુષ્ય એટલે નર. મિથ્યા દ્રષ્ટિ પણ પરિણમન થાય છે. મિથ્યા દ્રષ્ટિ સહિત સાતમી નર્ક માને છે. સમ્યક દ્રષ્ટિ એ જ વૈભવમાં રહ્યો રહ્યો દેવરૂપમાં જાય છે, અને કોઈ તો ચરમ શરીર ત્રણ તીર્થંકરો હતા, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ ભગવાન, ચરમ શરીર હતા. ચક્રવર્તી, કામદેવ, તીર્થંકર ત્રણેય પ્રકારના પુણ્ય લઈને આવ્યા, પણ પુણ્ય ઉપર જરાય દ્રષ્ટિ નહોતી. પુણ્યની વાત આવે તો જીવને એમ થાય આપણે એવા પુણ્ય હોય તો ભાઈ, એને તો એના ઉપર દ્રષ્ટિ નહોતી. એને દ્રષ્ટિ નહોતી એટલું જ નહીં, પણ એને હે પણ એનો ભરતો હતો. એની ઉપેક્ષા હતી, એનાથી ઉદાસ હતા. એટલા બધા ઉદાસ હતા કે સામાન્ય મનુષ્યને એનો અંદાજ કાઢવો મુશ્કેલ કહે. એટલા કાગ વીથ સમજાનત હૈ સુની કી દ્રષ્ટિ લોગ, એટલા બધા ઉદાસ. કાગડાની નિષ્ઠા શું કામમાં આવે કે તદ્દન નકામી, બસ એ ખાતામાં એને ખતવી રાખ્યું છે. તમામ રિદ્ધિ સિદ્ધિ અને એ ખાતામાં ખતવી મૂકી દીધું. એક વાર આખું પોટલું વાળીને એવું જે ભાવ છે, ચક્રવર્તીપણાનો ભાવ છે, તે જ હું નથી અને તે મારું સ્વરૂપ નથી. કોઈ પણ ભાવ હોય, ચાર ગતિનો કોઈ પણ ભાવ હોય, જેણે ભાવ રહીત પોતાનું સ્વરૂપ આત્મતત્વ જોયું, એ વર્તમાન ભાવને સ્વીકારતો નથી અને ભૂતકાળમાં થયેલા અનંત ભાવને પણ એ સ્વીકારતો
નથી.
એ સ્વરૂપ મારું ને એ રૂપે હું થયો જ નહોતો, થયો નથી ને થયો જ નહોતો. જેવો છો તેવો અનાદિથી એમને મજીવોની ઓછો. ફક્ત મને મારું ભાન નહોતું એટલે મેં એમ માની લીધું હતું એ ભૂલ હતી. પણ ભૂલ એ ભૂલ છે, ખરેખર એ વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ નથી.
લોકો બધા ચક્રવર્તી કે નહીં, કોણ ચક્રવર્તી?
લોકો એમ કહે કે તમે શ્રાવક છો તો કે નહીં, લોકો એમ કહે કે તમે તો મુનિ છો તો કે ના, અમે તો મુનિ કોઈ પર્યાય વેશ નથી, આત્માને કોઈ પર્યાય વેશ નથી, પર્યાયનો વેશ નથી એમ છે. પર્યાય રહીત તત્વ લીધો ને પરમ પરિણામ, કે કોઈ પર્યાય વેશ નથી. નિગોથી માનીને સિદ્ધ પદ સુધીની સર્વ પર્યાય લઈ ગયા, કોઈ પર્યાય વેશ આત્માને
નથી.
અરિહંત એમ માનતા નથી કે અમે અરિહંત છીએ, અવસ્થા છે ને
તે અવસ્થા.
અમે અરિહંત છીએ એમ માનતા
નથી,
અમે તો જે છીએ તે છીએ, સદાય ના એમ જ છીએ.
સિદ્ધ સમાન તો કરે ને,
હા એ સિદ્ધ સમાન એમ કહેવાય છે, પણ એ તો સિદ્ધ પર્યાય નો વેશ બાદ કરીને વાત છે, પર્યાય વેશ ને બાદ કરીને વાત છે. શબ્દ આવે સિદ્ધ સમાન, પણ એ સિદ્ધ પર્યાય ની વાત નથી ત્યાં. અનાદિ અનંત જે તત્વ છે એની વાત છે. આ તો મહિમા લાવવા માટે ભેગું થી વાત, મહિમા આવે એટલે ભેગું થી વાત કરે છે. ભેદ થી થતો મહિમા જે ભાવમાં છે એ ભાવમાં પણ અટકવા જેવું નથી. વાસ્તવિક મહિમા ત્યારે આવ્યો કહેવાય કે નિર્વિકલ્પ તત્વમાં એના મહિમાથી નિર્વિકલ્પ થઈ જાય, ત્યારે એનો વાસ્તવિક મહિમા આવ્યો કહેવાય. બાકી જે વાતો છે ભેદના વિકલ્પો અને એ અનુસાર થતા વચનો છે એ કઈ ખરેખર જે હૃદયનો મહિમા કહેવો જોઈએ હોવો જોઈએ એ હૃદય અહીંયા ઊભી થતી નથી એમ સમજવું. ઉપયોગને સૂક્ષ્મ કરી અંદર જવાથી, સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વભાવ છે, સ્થૂળપણે અંદર જવાતું નથી. ઉપયોગની સ્થૂળતા એ સ્થૂળતા રહેતા અંદર જવાતું નથી. આ પ્રકાર છે સ્વભાવ જે સૂક્ષ્મ ઉપયોગનો વિષય છે એવો જે સ્વભાવ, એ સ્વભાવ શું એને સમજવા માટે એને ચિત્તની વિચારધારામાં બહુ મોટા ફેરફારો થાય છે, ત્યારે તો એ સમજવાનો પ્રસંગ બને છે.
બરોબર.
સ્થૂળ ઉપયોગ એ સમજાતો પણ નથી. અથવા કોઈ એમ કહે કે નહીં, ભલે સ્થૂળ ઉપયોગ કહો કે સૂક્ષ્મ ઉપયોગ કહો, અમને તો સમજાય છે કે આત્મા અનંત ગુણનો પીઠ છે, ત્રિકાળ ધ્રુવ અપરિણામી એક સમયની પર્યાય રહિત જે પરમાત્મા તત્વ છે તે આત્મા હું છું એમ સમજાય છે. અવિસંન્નાય જે સમજાય છે એનાથી અંદર માંથી કોઈ જોડાતું નથી. સૂક્ષ્મ ઉપયોગે કરીને જેવો સૂક્ષ્મ સ્વભાવ છે એવી એની સમજ આવે, તો એ સમજણમાં સમજણનો વિષય સર્વથા પ્રત્યક્ષ હોવાને લીધે સમજણનો જે વિષયભૂત પદાર્થ છે એ તો સર્વથા અત્યંત પરિપૂર્ણ પ્રત્યક્ષ હોવાને લીધે એની પ્રત્યક્ષતાનો જોરથી ઉછાળો આવ્યા વિના એ સમજણનો પ્રકાર જુદો થઈ જાય છે. ભાવ પાસે છે ત્યારે એકદમ પરિણામની દિશા બદલાઈ જાય છે. બાકી રોગ સમજાય તો સમજાય છે, એ સમજણ કાંઈ નહીં. સુખ શાંતિનું દિશા બદલવાનું પણ કારણ છે કરલક્ષે છે એ સમજણ. અલ્પકાળ ધારણામાં રહે છે એને ઘૂસાઈ દેતા વાર લાગતી નથી. કેટલાકને તેજ ભાવમાં ઘૂસાઈ જાય છે તો કેટલાકને અથવા બહુ ભાગને મોટા ભાગને ભાવાંતર થતાં એ ઘૂસાઈ જાય છે. બીજા ભાવમાં એને યાદ નથી રહેતું કે કયા શાસ્ત્રો કેટલા શાસ્ત્રો વાંચ્યા હતા અને કેટલી ધારણા કરી હતી એ વાત કાંઈ હતી નથી. એવું એ પરલક્ષી ધારણાવાળું જ્ઞાન શક્તિહીન શક્તિ વગરનું જે એકદમ પાંગળું છે એનું કોઈ સામર્થ્ય છે નહીં. અને એવું જ્ઞાન અનાદિથી વિપરીત થયેલા શ્રદ્ધાને ઉલટાવી શકતો નથી, સુલટાવી શકતો નથી. એ પરિસ્થિતિ થઈ ઉપયોગને સૂક્ષ્મ કરે છે. અંદર જવાથી અંતર્મુખ થવાથી અંદર જવાથી એટલે વ્યાપ્ય વ્યાપક ભાવે પરિણમ હું આવો જ હું છું એમ શ્રદ્ધા જ્ઞાનમાં વ્યાપ્ય વ્યાપકતા ઊભી થાય. પોતામાં ને પોતામાં ત્યારે અભિભાવે સ્વાનુભવ થાય છે અને એ સ્વાનુભવમાં સ્વભાવભૂત એવી સિદ્ધિ સિદ્ધિઓ પ્રગટે છે. ઉદગલની નહીં પણ ચૈતન્યની સ્વભાવભૂત રિદ્ધિ સિદ્ધિઓ છે એ પ્રગટ થાય છે. આ 64 વૃદ્ધિધારી મુનિઓ છે આવે છે ને આપણે છે. એ ચૈતન્ય વૃદ્ધિ કે જળની વૃદ્ધિ પુદ્ગળની વૃદ્ધિ છે.
પુદ્ગળની
ચૈતન્ય વૃદ્ધિ
નથી એની હું જોતાય નથી. એમ છે કરાવું નહીં
જોતાય ચૈતન્ય વૃદ્ધિ નથી. હા એટલી વાત જરૂર છે કે ચૈતન્યની રુચિ પ્રગટતા પવિત્રતા પ્રગટતા સાથે સાથે બહારમાં એટલા પુણ્યનો ઉદય થઈ ગયો છે. એટલી વાત છે. પણ બહુ વાર મુનિઓને તો એની ખબર હોતી નથી કઈ જાતની બહારમાં રિદ્ધિ સિદ્ધિ પ્રગટે છે એને ખબર નથી હોતી. એ લબ્ધિઓને એનો ખ્યાલ આવતો નથી અને એ તો એને એને ખેરવીને એ બધા પુણ્ય ખેરવીને સીતાલીમાં પરિપૂર્ણતામાં પહોંચી જાય છે. કેટલાકને ખ્યાલ આવે છે તો પણ એનો ઉપયોગ કરતા
નથી
પણ હોય છે એનું જ્ઞાન કરે છે. બાહ્ય દ્રષ્ટિ જીવોને એનો મહિમા આવે છે એનો મહિમા અંતરદૃષ્ટિમાં એનો મહિમા નથી. અંતરદ્રષ્ટિમાં તો ચૈતન્યની રિદ્ધિ સિદ્ધિનો મહિમા છે અને તે પણ ભેદ ભાવે નહીં, વિકલ્પાત્મક ભાવે નહીં પણ અભેદ ભાવે એમ કહેવું. સ્વભાવભૂત રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટે છે. હવે અંદરની વાત કરે છે કે અંદર શું શું ભર્યું છે. આત્મામાં આનંદ શક્તિનો ભેદ છે એમાં શું શું ભર્યું છે કે અંદર તો આનંદનો સાગર છે, જ્ઞાનનો સાગર છે, સુખ સાગર છે. તે બધું અંદર આત્મામાં છે. આત્માને જોઈએ તે બધું આત્મામાં છે. રચકણ ને ભૂગળ રચકણ ના ભૂ નથી, પણ એ કઈ આત્માને જોઈતા પણ નથી, એની આત્માને જરૂર પણ નથી, એની આવશ્યકતા નથી. હવા પાણી ખોરાક એની કોઈ આવશ્યકતા આત્માને નથી એમ કેવાનું છે. એ તો રચકણ છે બધા. સાગર સાગર શબ્દ વાપર્યા છે, પણ જે અહીંયા બધા સાગર છે જગતમાં મનુષ્ય રૂપમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે, એ બધા તળિયા વાળા છે. નીચે તળિયું છે, છેલ્લો મોટામાં મોટો સમુદ્ર છે, ઊંડામાં ઊંડો ને મોટામાં મોટો. મમણા 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 થતા અસંખ્યાત નિયોજન નો સમુદ્ર છે. એ સમુદ્ર ના તળિયે રહેતી નથી, પણ એકલા રત્નો છે. પણ એ તળિયા વાળો છે, કેમ મતલબ અહીંયા એક છે કે એ તળિયા વાળો છે. ત્યારે આત્માના આનંદ ના સાગર ને તળિયું નથી નીચે, જ્ઞાન ના સાગર ને નીચે તળિયું નથી, સુખ ના સાગર ને નીચે તળિયું નથી. આટલો ફેર છે. ભલે સાગર ની ઉપમા આપી છે તો પણ એ ઉપમા નાની પડે છે, ટૂંકી પડે છે, એ ઉપમા થી પૂરેપૂરો એને માપી શકાતો નથી. ગુરુદેવ શ્રી પર ચર્ચા કાઢી હતી, દરિયો અહીંયા કેટલો ઊંડો છે કે આપણે ત્યાં આવા આવાગમન થાય છે. અટલાન્ટિક ને પેસિફિક બે મોટા મહાસાગર છે. 5.5 થી 6 લાખ, 5.5 થી 6 માઇલ ખાલી ઊંડા છે, એથી વધારે ઊંડા નથી. 5.5-6 માઇલ નીચે જાય તળિયું આવી જાય, એટલે ખરેખર તો છીછરા છે. અને પેલા મોટા સમુદ્રો પાસે તો ખાબોચિયા જેવા છે, નવા સમુદ્ર છે એની પાસે તો એ ખાબોચિયા. નવા સમુદ્ર તો ખાજું ખાબોચિયું છે બીજા સમુદ્રો પાસે. આમ દેખાય કે બહુ પાણી છે, બહુ પાણી છે, ખરેખર સરખામણી કરતા એવું કઈ નથી. અને એ બધા સમુદ્રો મોટામાં મોટા સમુદ્રો એ સ્વયં ભ્રમણ છે, છેલ્લો જે સમુદ્ર છે એ પણ આત્માના જ્ઞાન અને સુખ ના સાગર પણ એ ખાબોચિયું છે. કેમ કે એનો અંત આવે છે નીચે, અસંખ્ય યોજન પણ પછી નીચે તો છેડો છે. એક લોકાલોક ની અનંતા લોકાલોકો, એથી અનંતા હોય, એથી અનંતા હોય. જ્ઞાન બધાને પચાવી જાય, બધાને પી જાય એવું છે. મારી શક્તિ નું માપ એનાથી નીકળે એવું એવો જ્ઞાન નો સાગર છે. જ્ઞાન નો સાગર કયો? પણ એવો જ્ઞાન નો સાગર છે, એવો જ આનંદ નો સાગર છે. જેવો છે એવો એને સ્વીકારમાં સ્વીકાર થવો જોઈએ. બસ મોટી વાત આ છે. છે તો માને તો પણ છે, ન માને તો પણ છે. સ્વીકાર થાય એની બલિહારી છે, ન સ્વીકાર થાય તો પરિભ્રમણ ઊભું છે. તો પામરતા અને બીનતા ઊભી છે, અને તો દુઃખ પણ અનંતું છે. ગોદાદીનું દુઃખ પણ અનંતું છે, અસહ્ય છે. અને જો પોતાની શક્તિની સંભાળ કરે, શક્તિની સંભાળ કરવાની વાત છે, જો પોતાની શક્તિની સંભાળ કરે તો એ શક્તિઓનો સ્રોત અંદરથી શરૂ થઈ જાય છે, પ્રગટ થઈ જાય છે. અંદર તો આનંદ નો સાગર, જ્ઞાન નો સાગર, સુખ નો સાગર, જેવો ઉપયોગ અંતર્મુખ થાય છે અને જેવું છે એવું સ્વદ્રવ્ય ઉપયોગમાં સ્વ સ્વરૂપે ગ્રહણ થાય છે, તો ઉપયોગને ક્ષ ફરવાર માટે તો ત્યાં થંભી જવું પડે છે.
બરોબર.
અપૂર્વ મહિમાથી સન્મુખ થયો છે, થંભી ગયો, પણ એના અપૂર્વ મહિમાનો તબક્કો છે. પછી બહાર આવશે તો એ મહિમા લઈને આવશે, મહિમા છોડીને આવશે, એટલે એની પરિણતિ થઈ જાય છે. એની પરિણતિ થવાનું કારણ એ છે કે એનો મહિમા છૂટ્યો નથી, છૂટે તો મિથ્યા થઈ જાય. તો હવે પછી અપૂર્વમાં એ લે છે ચૈતન્ય નો મહિમા આવતા સંસારનો જગતનો મહિમા છૂટી જાય. વચ્ચેના પર પેલા પેરેગ્રાફમાં લીધું છે, વચ્ચેના પેરેગ્રાફમાં સ્પષ્ટ છે 205માં કે જેને ચૈતન્ય દેવનો મહિમા લાગ્યો તેને સંસારનો મહિમા છૂટી જ જાય. અપવાદ ખાતર ત્રણ કાળમાં કોઈ એક જીવને પણ એવું ન બને કે જેને ચૈતન્યનો મહિમા લાગે આવે લાગે આવે એટલે લાગે આવે એટલે વિકલ્પમાં આવે એમ નહીં પણ લાગે એને સંસારનો મહિમા છૂટે છૂટે ને છૂટે ન છૂટે એવું ગતિ બને. શ્રીમદજી શરૂઆતમાં જે વાત કીધી છે કે જગતમાં જે જે વસ્તુઓ જે જે વાતો જે જે પ્રસંગો ની મહિમા છે એની મોટાઈ છે એની મહત્તા ગવાય છે મહત્તા જગતના જીવો આંકે છે એ જ્યાં સુધી એમને એમ રહે ત્યાં સુધી એને સત સ્વરૂપ આત્મા ઓળખાય નહીં, સત સ્વરૂપ એવા જ્ઞાની ઓળખાય નહીં અને એને સત્સંગની કિંમત આવે નહીં, સત્સંગનું પણ મૂલ્યાંકન એને આવે નહીં. કેમ કે એક મોટો પ્રતિબંધ છે, એનો વ્યય થવો એનો નાશ થવો અને આત્માનો મહિમા આવવો બે એક કાળે છે.
બરોબર.
આત્માનો મહિમા આવતા એ જ છૂટી જાય. શ્રીમદજી પોતાની ભાષામાં એ વાત કરી કે આખું જગત સોનાનું થાય તો અમારે તૃણવત છે. આખું જગત સોનાનું થાય તો અમારે એ તણખલાની તોલે છે, એની કોઈ કિંમત અમને નથી. કઈ કઈ ચીજની કિંમત આખી પછી એક સાથે આખા જગતનું પોપલું બાંધીને ફેંકી દીધું કે નાખો એને ખાડામાં, એની કાંઈ જરૂર નથી, એની કોઈ કિંમત નથી. વિકારકારી પુરુષ હતા ને, વિકારકારી હતા. આ કાળનું તો એક ન્યાય ચરમસીમાનું કાર્ય કરી રહ્યું, આ ન્યાયથી તો મુક્તિ નથી. ચાહે મણિપદમાં આવે કે ચાહે ગ્રસ્ત અવસ્થામાં રહે પણ એક ભાવ તો બાકી હોય, એ જ અહીંયા આવે. ચરમ શરીર કોઈ અહીંયા આવે કે નહીં. અહીંયા જે કાર્ય થયું એ પહેલાં નહોતું થયું એટલું કાર્ય, એટલું કાર્ય મિથ્યા થઈ જ આવ્યા છે. 24મે વર્ષે 1947 સંકિત શુદ્ધ પ્રકાશન 24મે વર્ષે પ્રારંભમાં અને દેહાંત થાય એ પહેલા અવભાષમાં કે હવે એક દેહ બાકી છે બીજું કોઈ બાકી એટલું જ્ઞાન નિર્મળ છે એટલી સાધનામાં ઊંડા 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 ચાલ્યા ગયા. સંસ્કાર ક્યાં કેવી રીતે ભેદ નથી ખૂલતો, સ્પષ્ટ વિષય પામેલા છે. ઘણી નિર્મળતા લઈને આવે છે. 15 વર્ષે સાત વર્ષે જાતિ સ્મરણ થયું ત્યાંથી તો વિચારધારા જાગૃત થઈ, દસ બાર વર્ષે તો ઠીક ઠીક પ્રમાણમાં જાગૃત થઈ, પંદર વર્ષે તો પ્રૌઢ વિવેક છે, પ્રૌઢ વિચારધારા છે. પંદરમે વર્ષે કાવ્ય પંદરમે વર્ષે ભવ પુણ્ય ગેરા પુણ્યથી માનવનો એ પંદરમે વર્ષે એટલી વિચારધારા સ્પષ્ટ છે. વિચારવા એના ઉપરથી વિચારવાનું એ છે, ઘણું બાકી છે અને ઘણું બાકી છે. જ્ઞાન ઝડપ થાય એવી પ્રેરણા ઉભી કરે છે. પહેલા જંગલ વટાવી જવું છે અને રસ્તો ઘણો બાકી છે એમ જો ખબર પડે, ભલે ગામ સામે દેખાતું હોય તો પણ કોઈ એમ કંઈક દેખાય છે એટલું નજીક નથી, હજી દસ માઇલ કાપવા પડે એવું છે અને કલાક બે ત્રણ આડા રહ્યા છે તો દોડવાનું માંડે. આ જંગલ છે એ તો સિંહ વાઘનું જંગલ છે, રાત્રે અહીંયા સલામતી નથી અને એને તમારી વાસ આવ્યા વિના રહેશે નહીં, ગમે ત્યાંથી આવી પહોંચશે ઉભો રહીએ નહીં એવી વાત છે. અહીંયા તો સાગર ની ઉપમા આપીને પછી બીજી વાત કરે છે કે જ્ઞાનાનંદ નો સુખ નો સાગર એ બધું અંદર આત્મામાં છે. જેમ સાગરમાં ગમે તેટલા જોરદાર તરંગો ઉછળ્યા કરે તો પણ તેમાં વધઘટ થતી નથી. સાગરમાં ગમે તેટલા જોરદાર તરંગો ઉછળ્યા કરે, સાગર વધતો નથી અને સાગર ઘટતો નથી. જ્યારે તરંગ વિનાનો શાંત દેખાય ત્યારે પાણી ઓછું છે, ઉછાળા ખાય છે ત્યારે પાણી વધી ગયું છે એમ ખરેખર એટલું જેટલો છે એટલો છે, એમાં વધઘટ થતી નથી. તેમ અનંત કાળ સુધી કેવળ જ્ઞાન મળ્યા કરે કે અનંત કાળ સુધીની ગમે તે પર્યાયનો પ્રવાહ ચાલ્યો વિકારી અવિકારી તો પણ દ્રવ તો એવું ને એવું જ દ્રવમાં, એટલે મારા એમ લેવું છે ભગવાન લીધું પ્રધાનતા છે. પર્યાય હો કે સિદ્ધ ની પર્યાય હો એથી મને કઈ ફરક પડતો નથી, હું તો જે છું તે છું, જેવો છું તે છું, એમાં કોઈ ફેરફાર નથી. આટલી ગમતા આવતા પર્યાયનું જ્ઞાન કરાવે છે કે એ પર્યાય સવળી થઈને પૂર્ણ થઈ જશે. સવળી થઈને પૂર્ણ થઈ જશે તો પણ મને એની અધિકતા નથી, મને મારી જ અધિકતા છે, એની અધિકતા નથી. એ વાત સાથે કે સાગરના સાગરની ઉપમા આપી તો સાગરમાં વધઘટ થતી નથી એમ અનંત અનંત કાળ સુધી કેવળ જ્ઞાન ભયા કરે. જ્ઞાન શક્તિનો ઉપયોગ થયો ને કેટલો કે પૂરેપૂરો, ઘણી શક્તિ વાપરી, પૂરી શક્તિનો ઉપયોગ કર્યો, એક સમય નહીં પણ સાદી અનંત કાળ પર્યંત જ્ઞાન શક્તિનો ઉપયોગ થયો તો જ્ઞાન શક્તિ ને એમની પરિસ્થિતિ શું રહી? અકબંધ છે. જેટલી શક્તિ નિગોળના કાળમાં શક્તિ પણ હતી એટલી જ શક્તિ સિદ્ધ દશામાં અનંત કાળ કેવળ જ્ઞાન પ્રગટ થઈને એમાંથી પ્રવાહ ચાલ્યો તો પણ શક્તિમાં કાંઈ ફેર નથી, એટલી ને એટલી છે, એવી ને એવી છે.
બરોબર.
આવી શક્તિનો જેને આધાર પ્રથમ મળે છે તે આધાર લેનાર ભાવને સમ્યક દર્શન કહેવામાં આવે છે. આ મારી સત્તા છે, આવી મારી સત્તા છે, જ્ઞાનમાં આવેલી સત્તા છે. એની દ્રષ્ટિમાં તો આવો ભેદ પડતો નથી, આવો ભેદ સમજાતો નથી. સમજવાનું તો જ્ઞાનમાં બને છે, પણ વિશ્વાસ ઉભો થાય છે અને આખું સંધાન છે એ પલટો મારે છે. કે દ્રવ તો એવું ને એવું રહે છે, પોતે એવું ને એવું રહે છે, પછી એની ચિંતા શું? જે પોતાના સ્વરૂપથી જ સર્વથા અવ્યાબાદ સ્વરૂપે છે એની ચિંતા શી? એને ભય શું? એને બીજું અસમાધાન શું?
બરોબર,
એને કોઈ અસમાધાન નો પ્રકાર રહેતો નથી. આવે છે ને લડાઈ નું દ્રષ્ટાંત આવે છે, સર્પ ને નોળિયાની લડાઈ આવે છે. સર્પ છે એ તો ઝેરી પ્રાણી છે, લાકડે નોળિયાને બટકું ભરી લે છે. તો નોળિયો છે નોળ વેલ સૂંઘે એટલે ઝેર નકામું જાય, ચડે વળી પાછું જાય એની સાથે. એમ અહીંયા વારંવાર જ્ઞાની નો ઉપયોગ જાય છે અંદર માં અમૃતવેલ ને શોભવા. અમૃતવેલ છે તો બહાર માં એને ભાવમરણ ને દ્રવમરણ નો નાશ થઈ જાય છે. ભાવમરણ એ રહેતું નથી ને દ્રવમરણ એ
રહેતું નથી.
દ્રવમરણ તો ભાવમરણ નું ફળ છે, એ પણ એને રહેતું
નથી.
કેમ કે અંદર સર્વ સમાધાન નો ભંડાર છે, અનંત ચૈતન્ય અમૃત રસ નો એ ભંડાર છે, તળિયા વિના નો ભંડાર છે. બસ એની સન્મુખ ગયો તો કોઈ સમાધાન રહેવાનો પ્રશ્ન રહેતો નથી. સર્વાંગ સમાધાન સ્વરૂપ છે. ટૂંકામાં એને વાત લઈ લીધી, એવું ને એવું જ રહે છે. બસ બહારના પદાર્થોમાં પણ ફેરફાર થઈ જાય એનું શું? બહારના પદાર્થમાં જે ફેરફાર થાય છે એનું દુઃખ મમત્વ વાળાને છે. ભય પણ કોને છે? કે જેને મમત્વ છે એને ભય છે, અને મમત્વ છે એને દુઃખ છે. જેણે પોતાની સર્વથા ભિન્નતા જાણી એને શું લેવા દેવા છે? ભિન્નતાનો અર્થ કે મારે લેવા દેવા નથી, પતી ગયું મારે. જેને લેવા દેવા નથી એને એ ફેરફારો છે. કોઈ ભય નથી, કોઈ દુઃખ નથી, કોઈ અસમાધાન નથી. એમ અંતરભાય બંને પદાર્થોનું જ્ઞાન એવા પ્રકારે રહે છે, એક સ્વદ્રવને અવલંબતા, સ્વદ્રવને અનુભવતા. બહારના પદાર્થોનું જ્ઞાન પણ યથાસ્થાને થઈ જાય છે, ઉપયોગ પણ યથાસ્થાને રહે છે, આવે છે, એને સમ્યક કહેવામાં આવે છે. એ બધું સમ્યક, એનું બધું સમ્યક છે, એનું કાંઈ અવલંબન નથી. બસો ને પાંચમા બુદ્ધમાં સ્વરૂપનો મહિમા કર્યો છે. આવા આમાં પણ 204માં પણ કેટલોક મહિમા તો આવી જાય છે. જ્ઞાન સાગર આનંદ સાગર કરે, પણ અહીંયા તો બોલ મહિમા શું ચીજ છે અને એક સ્વરૂપનો મહિમા કહો કે આત્મ સ્વરૂપની મહિમાયુક્ત ભાવના કહો, બંને એક વાત છે. છેલ્લા પેરેગ્રાફમાં એની ભાવના લીધી છે કે બસ એ જ મારે જોઈએ, બીજું કાંઈ મારે જોઈતો નહીં. થઈ ગયું
દેવાધિદેવ શ્રી શ્રીમંદર ભગવાન જય પરમ કૃપા.